લુકની લખેલી સુવાર્તા અધ્યાય 20. એક દિવસ એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા. તેમની સાથે વાત કરતા તેઓએ કહ્યું કે અમને કહે કે કયા અધિકારથી તું આ કામો કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો છે? ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો. યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી? તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે જો કહીએ કે સ્વર્ગથી તો તે કહેશે તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહીં, અને જો કહીએ કે માણસોથી તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો. તેઓએ ઉત્તર આપ્યો કે તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા. ઈસુએ તેઓને કહ્યું કે હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું. તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે એક માણસે દ્રાક્ષાવાડી રોપી અને તે ખેડૂતોને ભાડે આપી. પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો. મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે, પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો. પછી તેણે બીજા ચાકરને મોકલ્યો, તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો. તેણે ત્રીજા નોકરને મોકલ્યો અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો. દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈ કદાપી તેઓ તેનું માન રાખે. પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ માહે માહે મનસૂબો કરીને કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય. તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? તે આવીને ખેડૂતોનો નાશ કરશે અને દ્રાક્ષાવાડી બીજાઓને અપાશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે એવું ન થાવ. પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે આ જે લખેલું છે તેનો અર્થ શું છે? એટલે જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેને તે કચડી નાખશે. શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી, પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે. તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા. એ સારું કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે. તેઓએ ઈસુને પૂછ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સત્ય છે, અને તમે કંઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. તો આપણે કાયસારને કર આપવો ઉચિત છે કે નહીં? પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે મને એક દિનાર સિક્કો દેખાડો, એના પર કોની છાપ તથા કોનો લેખ છે? તેઓએ કહ્યું કે કાયસારના. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તો જે કાયસારનું છે તે કાયસારને, અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો. લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહીં, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા. સદુક્યો જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે જો કોઈનો ભાઈ તેની પત્ની જીવતી છતાં સંતાન વિના મૃત્યુ પામે તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. હવે સાત ભાઈ હતા અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો. પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિસંતાન મરણ પામ્યા. પછી તે સ્ત્રી પણ મરણ પામી. તો મરણોત્થાનમાં તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી. ઈસુએ તેઓને કહ્યું કે આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે, પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી, કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી, કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે. પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે. વળી ઝાડવા નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહીમના ઈશ્વર તથા ઈસાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મુએલા ઉઠાડાય છે. હવે તે મુએલાના ઈશ્વર નથી, પણ જીવતાઓના ઈશ્વર છે, કેમ કે બધા તેમને અર્થે જીવે છે. શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતા કહ્યું કે ઉપદેશક, તમે સાચું કહ્યું. પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં. ઈસુએ તેઓને કહ્યું કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે. એમ લોકો કેમ કહે છે? કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય? સગડા લોકોના સાંભળતા ઈશ્વરે પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જબ્બા પહેરીને ફરવાનું તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે, જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે, તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.